પ્રારંભિક સંગીત MP3 અહી વગાડવો. એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર AIની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે આમ જુઓ તો આપણી આસપાસ જ છે, પર કદાચ આપણે એના વિશે એટલું વિચારતા નથી.
હા, બિલકુલ. આપણી આધુનિક દુનિયા, આ જે બધું આપણે જોઈએ છીએ, એ ખરેખર કયા પદાર્થો પર ટકેલી છે? શું આપણો આ ડિજિટલ યુગ એ ખરેખર વજન વગરનો છે?
બરાબર, આ જ સવાલ છે. કારણ કે ચારે તરફ વાતો તો ડિજિટલની જ થાય છે. ક્લાઉડ, સોફ્ટવેર, જાણે બધું હવામાં જ હોય.
પણ આજે આપણે જે પુસ્તકની ચર્ચા કરવાના છીએ, વેકલા સ્મિલનું મેકિંગ ધ મોડર્ન વર્લ્ડ મટીરિયલ્સ એન્ડ ડીમટીરિયલાઇઝેશન, એ આખી વાત પર એક મોટો પ્રશ્નાર્થ મૂકે છે.
હા, સ્મિલ કહે છે કે ભાઈ થોબો, જરા જુઓ તો ખરા, સિમેન્ટ, સ્ટીલ, એમોનિયા, પ્લાસ્ટિક, આ બધા વગર આપણું ચાલે એમ છે? આપણી નિર્ભરતા ઘટી નથી રહી, ઉલટાની વધી રહી છે.
અને આ સમજવું એટલા માટે મહત્વનું છે કારણ કે ટકાઉપણું, જેને આપણે સસ્ટેનેબિલિટી કહીએ છીએ, કે પછી ભવિષ્યના વિકાસની કોઈપણ યોજના આ ભૌતિક હકીકતો જાણ્યા વગર તો મતલબ અધૂરી જ ગણાય.
તો આ વેકલા સ્મિલ છે કોણ? મતલબ આટલી મોટી વાત જે કહી રહ્યા છે, એમનો પરિચય શું?
વેકલા સ્મિલ, જુઓ, એ કોઈ પરંપરાગત અર્થશાસ્ત્રી કે ભવિષ્યવેત્તા નથી. એ કેનેડાની યુનિવર્સિટી ઓફ મેનિટોબામાં પ્રોફેસર એમેરિટસ છે. પણ એમની ખાસ વાત છે એમનો અભિગમ.
શું ખાસ છે એમના અભિગમમાં?
એ ડેટા આધારિત છે, માત્રાત્મક વૈજ્ઞાનિક છે. એટલે એ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાનના નિયમો અને નક્કર આંકડાઓથી શરૂઆત કરે છે. કોઈ હાઇપ કે મોટા દાવા નહીં, ફક્ત તથ્યો.
ઓહ, એટલે કોઈ આગાહીઓ નહીં, ફક્ત વાસ્તવિકતા.
બરાબર. એટલે જ બિલ ગેટ્સ જેવા લોકો પણ એમને પોતાના પ્રિય લેખક ગણે છે, કારણ કે એમનું વિશ્લેષણ એકદમ તથ્યાત્મક, બિનવૈચારિક હોય છે. એ આપણને ઘણીવાર સપનાની દુનિયામાંથી બહાર લાવીને અરીસો દેખાડે છે.
બહુ રસપ્રદ. તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? સ્મિલ શું કહેવા માંગે છે મૂળભૂત રીતે?
મુખ્ય પદાર્થો પર ટકેલો છે સિમેન્ટ, સ્ટીલ, એમોનિયા અને પ્લાસ્ટિક, અને આપણો વપરાશ ઘટી નથી રહ્યો.
પણ પેલી ડીમટીરિયલાઇઝેશનની વાત, એમ કહેવાય છે ને કે વસ્તુઓ હલકી થઈ રહી છે, ઓછો માલ વપરાય છે.
હા, એ વાત સ્મિલ પણ સ્વીકારે છે, પણ એને એ રિલેટિવ ડીમટીરિયલાઇઝેશન કહે છે. એટલે કે એકમ દીઠ ઓછો વપરાશ, જેમ કે આજની કાર કદાચ પહેલાં કરતાં વધુ માઇલેજ આપે, અથવા એક એલ્યુમિનિયમ કેન પહેલાં કરતાં હલકું હોય.
અચ્છા, તો ફરક શું છે?
ફરક એબ્સોલ્યુટ વપરાશમાં છે, એટલે કે કુલ વપરાશ. સ્મિલ કહે છે કે આ કુલ વપરાશ તો વધી રહ્યો છે, કારણ વસ્તી વધી, અર્થતંત્ર વધ્યું, આપણી માંગ વધી, એટલે કાર્યક્ષમતા વધી. પણ કુલ વપરાશ તો ઇતિહાસમાં ક્યારેય નહોતો એટલો વધી ગયો. આ ડીમટીરિયલાઇઝેશન એક પ્રકારનો ભ્રમ છે.
વાહ, આ તો ખરેખર વિચારવા જેવું છે. ચાલો થોડું ઊંડા ઉતરીએ. સ્મિલ આખી વાતની શરૂઆત કેવી રીતે કરે છે?
એ શરૂઆત કરે છે ઔદ્યોગિક મેટાબોલિઝમના ખ્યાલથી. જેમ આપણું શરીર કામ કરે છે ને, ખોરાક લે, ઉર્જા વાપરે, કચરો કાઢે,
હા બરાબર,
એમ જ આપણી આખી સભ્યતા, આપણું અર્થતંત્ર પૃથ્વીમાંથી સંસાધનો લે છે, એને વાપરે છે અને કચરો બહાર ફેંકે છે. અને આ જે લેવે જ છે એનો સ્કેલ એટલો મોટો છે કે આપણે ટન નહીં પણ ગીગાટનમાં વિચારવું પડે.
ગીગાટન એટલે કે અબજો ટન? ક્યાંથી શરૂ કરીએ? સિમેન્ટથી?
હા, સિમેન્ટ કદાચ સૌથી ઓછું આકર્ષક લાગે પણ છે સૌથી જરૂરી. આપણા ઘર, રસ્તા, પુલ, ડેમ, બધું જ કોન્ક્રીટ, અને કોન્ક્રીટ એટલે સિમેન્ટ. સ્મિલ તો ત્યાં સુધી કહે છે કે પાણી પછી માણસ જો કોઈ વસ્તુ સૌથી વધુ વાપરતો હોય તો એ કોન્ક્રીટ છે.
ખરેખર આટલું બધું?
હા, અબજો ટનમાં ઉત્પાદન થાય છે દર વર્ષે, ખાસ કરીને ચીન જેવા દેશોમાં જ્યાં બાંધકામ પૂર જોશમાં છે.
પણ આની પર્યાવરણીય કિંમત શું છે? મતલબ એનાથી નુકસાન કેટલું?
બહુ મોટું. સિમેન્ટ બનાવવા માટે ચૂનાના પથ્થરને ભઠ્ઠીમાં ખૂબ ગરમ કરવું પડે, એમાં પુષ્કળ ઊર્જા વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ CO2 છૂટો પડે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ દુનિયાના કુલ માનવસર્જિત CO2 ઉત્સર્જનનો લગભગ 5-8% હિસ્સો ફક્ત સિમેન્ટ ઉદ્યોગમાંથી આવે છે.
બાપરે, 5-8% ખાલી સિમેન્ટ! આ તો કલ્પના બહારની વાત છે. સારું, જો સિમેન્ટ બાંધકામનું માંસપેશી છે તો એનું હાડપિંજર એ સ્ટીલ હશે, ખરું ને?
બરાબર પકડ્યું. સ્ટીલ એટલે આપણી આધુનિક દુનિયાનું હાડપિંજર. ઊંચી ઇમારતો, મોટા પોલ, રેલવેના પાટા, ગાડીઓ, જહાજો, મોટા મોટા મશીનો, બધે જ સ્ટીલ. સ્મિલ બનાવવાની પદ્ધતિઓ કેવી રીતે વિકસી એની વાત કરે છે.
એમાં કઈ પદ્ધતિ ખાસ છે?
એક છે ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ, EAF. એની ખાસિયત એ છે કે એ ભંગાર સ્ટીલને પીગાડીને નવું સ્ટીલ બનાવે છે, એટલે કે રિસાયક્લિંગ, અને એમાં ઉર્જા પણ ઓછી વપરાય છે.
ઓહ, તો સ્ટીલમાં રિસાયક્લિંગનો સ્કોપ સારો છે.
હા, ઘણો સારો. સ્ટીલ બહુ સારી રીતે રિસાયકલ થાય છે. પણ અહીં પણ પેલી વાત આવે છે, ભારત જેવા વિકાસશીલ દેશોમાં નવા બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ એટલી બધી છે કે ખાલી રિસાયકલ કરેલા સ્ટીલથી ચાલે નહીં.
એટલે નવું સ્ટીલ બનાવવું જ પડે?
હા, કાચી ધાતુમાંથી, જેને પ્રાથમિક ઉત્પાદન કહેવાય, અને એમાં પાછી ઘણી ઉર્જા વપરાય છે. એટલે રિસાયક્લિંગ મહત્વનું છે, પણ એ એકલું પૂરતું નથી.
સમજાઈ ગયું. તો સિમેન્ટ અને સ્ટીલ થયા સભ્યતાના પાયાના પથ્થર. હવે બાકીના બે, એમોનિયા અને પ્લાસ્ટિક, એમની શું ભૂમિકા છે?
એમોનિયાની વાર્તા તો હું કહીશ કે અદ્ભુત છે અને થોડી ડરાવણી પણ. સ્મિલ દલીલ કરે છે કે 20મી સદીની કદાચ સૌથી મહત્વની શોધ હોય તો એ છે સિન્થેટિક એમોનિયા બનાવવાની હેબર બોશ પ્રક્રિયા.
હેબર બોશ, એ શું છે?
એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જેનાથી હવામાં રહેલા નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજનમાંથી એમોનિયા બનાવી શકાય. અને આ એમોનિયા એટલે નાઇટ્રોજન ખાતરનો મુખ્ય ઘટક.
અને આની અસર શું થઈ?
હા, કલ્પના કરો, આજે દુનિયાની લગભગ અડધી વસ્તીનું પેટ જો ભરાતું હોય તો એ આ સિન્થેટિક ખાતરોને કારણે છે. પૃથ્વીનું જે કુદરતી નાઇટ્રોજન ચક્ર છે એ આટલી મોટી વસ્તીને ટકાવી શકે જ નહીં. મતલબ કે આપણામાંથી લગભગ અડધા લોકોનું અસ્તિત્વ આ એક ઔદ્યોગિક પ્રક્રિયા પર ટકેલું છે.
અકલ્પનીય! ખરેખર આંખ ઉઘાડનારું છે આ તો. અને આ પ્રક્રિયામાં ઊંઝા કેટલી વપરાય?
ખૂબ જ. મુખ્યત્વે કુદરતી ગેસ વપરાય છે અને એમાંથી CO2 પણ છૂટો પડે છે. એટલે ખોરાક સુરક્ષા માટે એ જરૂરી છે, પણ એની પર્યાવરણીય કિંમત પણ છે.
અને ચોથો પદાર્થ, પ્લાસ્ટિક. એ તો હવે એટલું બધું છે આપણી આસપાસ.
હા, પ્લાસ્ટિક તો સર્વવ્યાપી થઈ ગયું છે. એક સમયે નવી લક્ઝરી ગણાતું, આજે પેકેજિંગથી લઈને કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ સાધનો, બધે જ છે. એની વૈવિધ્યતા અદ્ભુત છે.
પણ એની સમસ્યા?
સમસ્યા એ છે કે એ બને છે અશ્મિભૂત ઇંધણ, એટલે કે પેટ્રોલિયમમાંથી. એનું ઉત્પાદન કરોડો ટનમાં થાય છે, અને સૌથી મોટી ચિંતા છે એનો કચરો. એ સેંકડો વર્ષો સુધી પર્યાવરણમાં ટકી રહે છે, અને એનું રિસાયક્લિંગ એ બહુ જટિલ છે, બહુ ઓછું થાય છે, અને એમાં પણ ઉર્જા વપરાય છે.
તો આ ચારેય પદાર્થો પર આપણી નિર્ભરતા વધી રહી છે, ઘટી નથી રહી. પણ પેલી ડીમટીરિયલાઇઝેશનવાળી વાત પર પાછા આવીએ. સ્મિલ એને ખોટી કેમ સાબિત કરે છે?
એ પહેલાં રિલેટિવ વિરુદ્ધ એબ્સોલ્યુટના તફાવતથી સમજાવે છે. હા, આપણે એકમ દીઠ કાર્યક્ષમતા વધારી છે, એ વાત સાચી. આપણી કાર વધુ માઇલેજ આપે, આપણા ફોન નાના પણ વધુ પાવરફુલ થયા. આ થયું રિલેટિવ ડીમટીરિયલાઇઝેશન.
પણ એનાથી કુલ વપરાશ કેમ ન ઘટ્યો?
કારણ કે એ જ કાર્યક્ષમતાને લીધે વસ્તુઓ સસ્તી થઈ, વધુ સુલભ બની. એટલે શું થયું? આપણે એનો વપરાશ વધારી દીધો. આને જેવોન્સ પેરાડોક્સ કહેવાય છે.
જેવોન્સ પેરાડોક્સ, એ શું છે?
એનો મતલબ એ કે જ્યારે કોઈ સંસાધનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ બને ત્યારે એનો વપરાશ ઘટવાને બદલે વધી જાય છે. જેમ કે સ્મિલે એલ્યુમિનિયમ કેનનો ઉદાહરણ આપ્યું. કેન હલકા અને સસ્તા થયા તો આપણે એટલા બધા વધારે કેન વાપરવા લાગ્યા કે એલ્યુમિનિયમનો કુલ વપરાશ અનેક ગણો વધી ગયો. કાર્યક્ષમતાના ફાયદા વપરાશના વધારામાં ધોવાઈ ગયા.
ઓહ, એટલે કાર્યક્ષમતા વધારવી એ જ પૂરતું નથી?
બિલકુલ નહીં. અને આ જ વાત ડિજિટલ દુનિયાને પણ લાગુ પડે છે.
ડિજિટલ દુનિયા? એ કેવી રીતે? એ તો વજનરહિત કહેવાય છે ને?
સ્મિલ કહે છે, આ સૌથી મોટો ભ્રમ છે. આ ક્લાઉડ ક્યાં છે? હવામાં નથી, એ જમીન પર બનેલા મોટા મોટા ડેટા સેન્ટરોમાં છે. એ સેન્ટર શેના બનેલા છે? સિમેન્ટ અને સ્ટીલના. એની અંદર શું છે? લાખો સર્વર જે પ્લાસ્ટિક અને ધાતુઓના બનેલા છે. એ જોડાયેલા શેનાથી છે? ફાઇબર ઓપ્ટિક કેબલથી, જે કાચ અને પ્લાસ્ટિકના છે.
અને આ બધું ચલાવવા
અબજો યુનિટ વીજળી જોઈએ, જે પાછી ક્યાંક તો ઉત્પન્ન થાય છે કોલસાથી, ગેસથી કે પછી બીજા સ્ત્રોતોથી. એટલે ડિજિટલ દુનિયાનો પણ એક નક્કર, વજનદાર ભૌતિક પાયો છે, અને એ પણ આ જ ચાર પદાર્થો પર નિર્ભર છે.
મતલબ કે ભૌતિક વાસ્તવિકતાથી છુટકારો નથી. તો આ પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશા લઈ શકીએ? શું શીખવા મળે?
મને લાગે છે કે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ છે કે આપણી સભ્યતા મૂળભૂત રીતે ભૌતિક છે. આપણે ભલે પૈસા, માહિતી, સોફ્ટવેરની ગમે તેટલી વાતો કરીએ, અંતે તો બધું ટકેલું છે પદાર્થોના પ્રવાહ પર. આ એકદમ પાયાની વાત છે.
હા, અને બીજો સંદેશ કદાચ એ વપરાશના સ્કેલનું છે. પેલું ગીગાટનવાળું, આપણે એટલા બધા પદાર્થો વાપરીએ છીએ, એનું રૂપાંતર કરીએ છીએ કે માનવ જાતિ પોતે જ એક ભૂસ્તર શાસ્ત્રીય બળ બની ગઈ છે, પૃથ્વીને બદલી રહી છે.
ત્રીજો પેલો ડીમટીરિયલાઇઝેશનનો ભ્રમ તોડતો મુદ્દો. કાર્યક્ષમતા વધી રહી છે એ સાચું, પણ કુલ વપરાશ પણ વધી રહ્યો છે. આ જોન્સ પેરાડોક્સને સમજવો બહુ જ જરૂરી છે. જ્યાં સુધી આપણે કુલ વપરાશ ઘટાડવા પર ધ્યાન નહીં આપીએ, ત્યાં સુધી પર્યાવરણીય સમસ્યાઓનો ઉકેલ મુશ્કેલ છે.
અને ચોથો, જે મને ખૂબ સ્પર્શી ગયો, એ પેલી એમોનિયાની વાત. આપણું અસ્તિત્વ, અડધી દુનિયાનો ખોરાક એક રાસાયણિક પ્રક્રિયા પર આટલી હદે નિર્ભર છે, એ ઊર્જા અને પદાર્થો વચ્ચેનો જે અતૂટ સંબંધ છે તેને પણ સ્પષ્ટ કરે છે.
બરાબર. આ ચાર મુખ્ય મુદ્દા આપણને આપણી આધુનિક દુનિયા અને એના પડકારોને સમજવામાં મદદ કરે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે મગજમાં છપાઈ જાય. થોડા એવા વિચારોની વાત કરીએ.
ચોક્કસ. જેમ કે સ્મિલના જે મૂળ તર્ક છે તે ડીમટીરિયલાઇઝ્ડ સમાજની વાત કરવી એક કલ્પના છે. આધુનિક દુનિયા સિમેન્ટ, સ્ટીલ, પ્લાસ્ટિક અને એમોનિયાના પાયા પર બનેલી છે. તેનો વપરાશ ઘટી રહ્યો નથી, વધી રહ્યો છે. આ એક લીટીમાં આખા પુસ્તકનો નિચોડ છે.
હા, અને પેલું ડિજિટલ દુનિયા માટેનું વાક્ય, ડિજિટલ અર્થતંત્ર વજન રહિત નથી, ક્લાઉડનું ભૌતિક સરનામું છે, તેનું અસ્તિત્વ સંપૂર્ણપણે ભૌતિક દુનિયા પર નિર્ભર છે. આ સાંભળીને આપણા હાથમાં રહેલા ફોન અને લેપટોપ પાછળની આખી સિસ્ટમ નજર સામે આવી જાય.
અને આપણી અસર વિશેનું વાક્ય, માનવતા હવે ભૂસ્તર શાસ્ત્રીય સ્તરે પ્રકૃતિની શક્તિ બની ગઈ છે. માનવજાતિ દ્વારા વાર્ષિક ધોરણે ખસેડવામાં આવતા પદાર્થોનો જથ્થો વિશ્વની તમામ નદીઓ દ્વારા સમુદ્રમાં લઈ જવાતા કાંપ કરતા વધી જાય છે. આ આપણા પ્રભાવનો વ્યાપ દર્શાવે છે.
અને છેલ્લું પેલું એમોનિયાવાળું, વિશ્વની અડધી વસ્તીનું પોષણ સિન્થેટિક એમોનિયા ખાતરોને કારણે શક્ય બન્યું છે. આ આંકડો જ બતાવે છે કે આપણી વ્યવસ્થા કેટલી જટિલ અને કદાચ કેટલી નાજુક પણ છે.
સાચી વાત છે. આ બધા વિચારો ખરેખર આપણને રોકાઈને વિચારવા પર મજબૂર કરે છે.
તો આ બધી ચર્ચાનો, આ બધી માહિતીનો વ્યવહારિક ઉપયોગ શું? આપણે રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ કરી શકીએ?
સૌથી પહેલો ફાયદો તો એ છે કે આપણે વધુ જાગૃત નાગરિક બની શકીએ. જ્યારે કોઈ નેતા કે કંપની ગ્રીન ટેકનોલોજી કે સસ્ટેનેબલ વિકાસની મોટી મોટી વાતો કરે, ત્યારે આપણે સવાલ પૂછી શકીએ, ભાઈ આ બનશે શેમાંથી? કેટલી ઊર્જા જોઈશે? આનું જીવનચક્ર શું છે? જૂનું થશે પછી ક્યાં જશે? સ્મેલ આપણને આવા નક્કર સવાલો પૂછતા શીખવે છે.
હા, એ બરાબર છે. અને આપણા પોતાના સ્તરે, વ્યક્તિગત રીતે,
આપણે વધુ સભાન ઉપભોક્તા બની શકીએ. આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ, વાપરીએ છીએ, આપણો ફોન, કપડાં, વાહન, ઘરમાં વપરાતું પ્લાસ્ટિક, એની પાછળ કેટલા પદાર્થો અને કેટલી ઊર્જા વપરાય છે એનો વિચાર કરી શકીએ. શું આપણે થોડો ઓછો વપરાશ કરી શકીએ? શું વસ્તુઓને વધુ લાંબો સમય ટકાવી શકીએ? શું એને રિપેર કરાવી શકીએ?
રિસાયક્લિંગનું શું?
રિસાયક્લિંગ જરૂરી છે, પણ સ્મિલ યાદ અપાવે છે કે એ છેલ્લો ઉપાય છે, પહેલો નહીં. સૌથી વધુ મહત્વનું છે વપરાશ ઘટાડવો, વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો અને એને લાંબી ચલાવવી, પછી રિસાયક્લિંગ આવે.
અને ખાસ કરીને ભારત જેવા દેશ માટે, જ્યાં આર્થિક વિકાસ અને શહેરીકરણ ઝડપથી થઈ રહ્યું છે, ત્યાં આ સિમેન્ટ, સ્ટીલ, પ્લાસ્ટિકનો વપરાશ તો વધવાનો જ છે. ત્યાં આ પુસ્તકની વાત વધુ લાગુ પડે છે ને?
બિલકુલ. નીતિ ઘડનારાઓ માટે, ઉદ્યોગો માટે, શહેરી આયોજકો માટે, બધા માટે આમાં વિચારવા જેવું ઘણું છે. આપણે વિકાસ કેવી રીતે કરવો છે? શું આપણે પશ્ચિમી દેશોના મોડલને જ અનુસરવું છે જે ખૂબ જ સંસાધન સઘન છે, કે પછી આપણે કોઈ વધુ ટકાઉ રસ્તો શોધી શકીએ? આ પ્રશ્નો પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
આખી ચર્ચા પછી મને એમ લાગે છે કે મારા માટે બે મુખ્ય ટેક અવે છે. એક તો પેલો વપરાશનો અકલ્પનીય સ્કેલ, આપણે ખરેખર કેટલું બધું વાપરીએ છીએ, અને બીજું પેલી એમોનિયા પરની આપણી નિર્ભરતા. એ ખરેખર ચોંકાવનારું લાગ્યું મને.
મને પેલો જેવોન્સ પેરાડોક્સનો વિચાર ખૂબ પ્રભાવશાળી લાગ્યો, કે કેવી રીતે આપણી સારી નિયત પણ, એટલે કે કાર્યક્ષમતા વધારવાની કોશિશ પણ, ક્યારેક ધાર્યા કરતાં ઉલટું પરિણામ લાવી શકે છે, એટલે કે વપરાશ વધારી શકે છે. અને હા, ડિજિટલ દુનિયાનો ભૌતિક પદચિમણ, એ વાત પણ બહુ મહત્વની લાગી.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ. આપણે એક તરફ ગરીબ અને વિકાસશીલ દેશોની વિકાસ કરવાની જરૂરિયાતને સમજીએ છીએ, એમને સારા ઘર, રસ્તા, સુવિધાઓ જોઈએ, જેના માટે આ પદાર્થો જોઈશે જ.
હા, એમનો અધિકાર છે.
પણ બીજી તરફ આપણે પૃથ્વી પરના સંસાધનો પરનું દબાણ ઘટાડવા માટે કુલ વૈશ્વિક વપરાશ ઘટાડવાની પણ વાત કરીએ છીએ. આ બે વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું? કેવી રીતે ખાતરી કરવી કે વિકાસ વધુ ન્યાયી અને ટકાઉ બને? આ આપણા સમયનો એક મોટો નૈતિક અને વ્યવહારિક પડકાર છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે. સમાપન સંગીત.